તારીખ 15/1/1993 શ્રી સમયસાર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76
જીવ અધિકાર છે જીવનું સ્વરૂપ અસ્થિથી અને નાસ્તિથી પારમાર્થિક સ્વરૂપ કેવું છે મૂળ સ્વરૂપ કેવું છે એ ગાથાનો વિષય છે નાસ્તિથી ભૂતગોળના ધર્મ છે એવા સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ અને અનેક પ્રકારના ઇન્દ્રિય ગોચર થતા દેહાદીના આકાર એ આત્માના સ્વરૂપમાં નથી એક છેલ્લું વિશેષણ ચાલે છે અવ્યક્ત સ્વરૂપ છે આત્મા અવ્યક્ત છે એટલે વ્યક્ત નથી અવ્યક્ત છે એટલે વ્યક્ત નથી વ્યક્તિરૂપ જે પ્રગટ પર્યાય ઉત્પાદરૂપ પર્યાય એવા સ્વરૂપે આત્મા નથી અને વ્યક્તપણે દેખાતા છ દ્રવ્ય અને વ્યક્તપણે અનુભવાતા કષાયોના સમૂહ એ રૂપે પણ આત્મા નથી માટે અવ્યક્ત છે સર્વ પર્યાયો ચૈતન્ય સામાન્યમાં અંતર્ભૂત છે અંતર નિમગ્ન છે સામાન્યપણે એનું સત્વ રહેલું છે તેથી પણ તે અવ્યક્ત છે ક્ષણિક એક પર્યાય રૂપે વ્યક્તિ માત્ર એક પર્યાય રૂપે નહીં હોવાથી પણ અવ્યક્ત છે હવે પાંચમો બોલ છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે આ છે શું કહ્યું કે વ્યક્તપણું એટલે પ્રગટ પર્યાય અને અવ્યક્તપણું એટલે ત્રિકાળી સામાન્ય દ્રવ્ય એ બંને એક સાથે એક પદાર્થમાં એક સાથે પ્રતિભાસિત થાય છે અને એક સાથે તે પ્રતિભાસવા છતાં પણ વ્યક્તપણું એટલે જે વર્તમાન અવસ્થા છે તેને અવલંબતો નથી તેને સ્પર્શતો નથી એટલે તેને અવલંબતો નથી તેમાં અહમ બુદ્ધિ ધારણ કરતો નથી માટે પણ આત્મા અવ્યક્ત છે એ રીતે દ્રવ્ય પર્યાય બંનેનું યુગપત જ્ઞાન થવા છતાં પ્રતિભાસમાં એટલે જ્ઞાન થવું યુગપત જ્ઞાન થવા છતાં પણ વ્યક્ત પર્યાય પ્રત્યે પોતે અવલંબન અથવા હું પણ કરતો નથી સામાન્યમાં હું પણ કરે છે એ અપેક્ષાએ હું અવ્યક્ત છું એમ અવ્યક્ત તત્વને અવલંબીને એને અવ્યક્ત કહેવામાં આવે છે જોવે છે તો બંને પ્રતિભાસે છે તો બંને એક સાથે પ્રતિભાસે છે યુગપદ પણ તે વ્યક્તપણાને એટલે પર્યાયને અવલંબતો નથી બંને જણાવા છતાં દ્રવ્યને અવલંબે છે પર્યાયને અવલંબતો નથી દ્રવ્યમાં અહમ પણ ધારણ કરે છે પર્યાયમાં અહમ પણ ધારણ કરતો નથી એમ કહેવાનું છે માટે આત્મા અવ્યક્ત છે એ પ્રકારે અવ્યક્ત છે અવ્યક્તના જુદા જુદા પ્રકાર કહે છે ને એમાં આ પણ એક પ્રકાર છે જે અવલંબનના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવ્યો છે હા એક જ વાત છે હું પણ કરવું અવલંબન લેવું સ્પર્શવું આધાર લેવો એ બધું એક અર્થ છે ગ્રહણ કરવું પકડવું એકાગ્ર થવું સ્થિર થવું જામી જવું રમી જવું એ બધું એક અર્થમાં જાય છે શું ત્યાં સુધી આપણે ચાલ્યું છે આગળ હવે કે છે કે પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. શું કહે છે કે બાહ્ય અને અભ્યંતર, અંતર અને બાહ્ય, પર્યાયમાં અને દ્રવ્યમાં એકાકાર અનુભવ હોવા છતાં પણ જે પર્યાય પ્રજ્ઞાનો વિષય છે તે પ્રત્યે ઉપેક્ષા છે, એનું અવલંબન નથી ને, એટલે એના પ્રત્યે ઉપેક્ષા છે, એની અપેક્ષા નથી એમ કે છે. હા, જ્ઞાનપણાની અપેક્ષા એ મૂકો છે. અથવા કથન તો બે થાય છે, દ્રવ્યનો અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, પર્યાયનું વેદન થયું, એમ બે વાત કહેવામાં આવે છે ને. વાસ્તવિક વેદન તો પર્યાયનું છે, પણ પર્યાય દ્રવ્યને અવલંબીને સ્વસંવેદનમાં પરિણમે છે. માટે પાનું 101 છે, શું નીચે 101 પાને, કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં, એટલે કે એકાકાર પૂરા પદાર્થનો અનુભવ કાળે દ્રવ્ય પર્યાયના ભેદ વિના, શું બાહ્ય અભ્યંતર અનુભવ હોવા છતાં એમ અંતર અનુભવ પણ છે, વ્યક્ત અનુભવ પણ છે. હા, બાહ્ય એટલે વ્યક્ત અને અભ્યંતર એટલે દ્રવ્યને અવલંબીને થતો અનુભવ, એમ સ્પષ્ટ પોતાનો અનુભવ થતો હોવા છતાં પણ તે અનુભવમાં વ્યક્તપણાની અપેક્ષા નથી એમ કહેવાનું છે. શું ઉદાસીન છે એટલે ઉપેક્ષિત છે, એટલે મને કેવો અનુભવ થયો, મને કેટલો આનંદ આવ્યો, મને કેટલી શાંતિ પ્રગટી, એ વિષયમાં આત્મા ઉદાસીન થઈ જાય છે. પોતાના સ્વાનુભવમાં પર્યાય પ્રત્યે ઉદાસીન રહે છે, એવો અનુભવનો સ્વભાવ સ્વરૂપ છે એમ. આમ તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે, પણ એ ભાવના બીજી વાત છે અને ઉદાસીનતા આવી એ પણ બીજી વાત છે, અને મુખ્યપણું ઉદાસીનતાનું છે, મુખ્યપણું ઉદાસીનતાનું છે. એટલે અપૂર્વ અપૂર્વ પર્યાયો મોક્ષ માર્ગમાં પ્રગટ થતી હોવા છતાં સાધક દશામાં પણ ઉપર ઉપરના ગુણ સ્થાનની અપૂર્વ અપૂર્વ છતાં પણ એ પ્રત્યે સાધક ઉદાસીન રહે છે, તેથી એને ક્યાંય પર્યાયમાં અહમ બુદ્ધિ થતી નથી, અભિમાન આવતું નથી. ઠીક, હા, મોક્ષ માર્ગની પર્યાય પ્રત્યે પણ ઉદાસીન, રાગાદી વ્યવહાર પ્રત્યે તો ઉદાસીન હોય એ કહેવાની જરૂર પણ રહેતી નથી. વ્યવહાર મોક્ષ માર્ગ પ્રત્યે ઉદાસીન છે એ કહેવાની જરૂર નથી રહેતી, કેમ કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રત્યે ઉદાસીન છે પોતે, એમ લેવું છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ છે ને, સમ્યક દ્રષ્ટિ છે તે દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાય દ્રષ્ટિનો અભાવ છે, પર્યાય દ્રષ્ટિનો નાશ થઈને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટેલી છે. માટે પર્યાય દ્રષ્ટિ નહીં હોવાથી સર્વ પર્યાયો પ્રત્યે ઉદાસીન રહેવામાં આવે છે. હા, એમ આવી ગયું, સર્વ પર્યાયો પ્રત્યે ઉદાસીન છે. મને મારું એવું સ્વરૂપ છે કે મને એક સમયની કોઈ પણ પર્યાયની અપેક્ષા નથી, એક સમયની કોઈ પણ પર્યાયની મને અપેક્ષા નથી. એમને તો લીધું ને, નિગોદ પણ હો કે સિદ્ધ પણ હો, મને શું એથી ફરક પડે છે, મારા સ્વરૂપમાં તો કાંઈ ફરક પડતો નથી. એવું જે પર્યાયનું ઉદાસીનપણું, એ જ સિદ્ધ પદ પ્રગટવાનું કારણ છે એમ છે ખરેખર. અને એવું પ્રગટે છતાં એની અપેક્ષા છે નહીં, આ મોટી વાત છે. હા, શુદ્ધ દશા સિદ્ધ દશા પ્રગટે છે, પણ પોતે તો વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે પ્રકાશમાન છે, પ્રદ્યોતમાન છે, માટે પણ હું અવ્યક્ત છું, માટે મારું સ્વરૂપ અવ્યક્ત છે. હા, એ પણ એક બાજુ રહી છે, એ પણ એક બાજુ રહે છે. એટલે તો કહ્યું એમણે કૃપાળુ દેવે 680માં શું કહ્યું કે હવે તો પરમાત્મા સ્વરૂપમાં નિવાસ થયો છે અમારો, તેથી હવે જેને જૈનનું કેવળ જ્ઞાન પણ જોઈતું નથી એને હવે હે પ્રભુ તું શું આપવાનો હતો, તારી પાસે બહુ બહુ તો આપવા માટે મુક્તિ છે, શું આમ તો કોઈને કોઈ લેતું દેતું નથી, આ તો ભાષા અલંકાર છે કે બહુ બહુ તો ભગવાન મુક્તિ આપે કે, પણ હવે અમારે મુક્તિની અપેક્ષા નથી રહી, અમે એના પ્રત્યે ઉદાસીન થઈ ગયા છીએ, કેમ કે પરમાત્મા સ્વરૂપમાં અમારો નિવાસ થઈ ગયો છે તન્મયપણે, માટે અમને મુક્તિની અપેક્ષા નથી, હવે તમે શું દેશો અમને, કે અમારે જ્યાં કાંઈ જોતું નથી તો અમને શું દેશો, તો કે કાંઈ જોતું નથી તો કે હવે લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થઈ ગયા છીએ અમે, અમારે કાંઈ લેવું નથી ને દેવું નથી, જાઓ. કેવી કલમ ચલાવે છે, દ્રવ દ્રષ્ટિની વાત છે એ બધી. શું આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું, આ રીતે છ પ્રકારે છ કારણથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું છે. પાંચમામાં એમ કહે છે કે દ્રવ અને પર્યાય એક સાથે જણાવવા છતાં પણ પર્યાયનું અવલંબન નથી. શું? હા, અહીંયા પ્રતિભાસ લીધો પાંચમામાં, છઠ્ઠામાં પોતે બાહ્યાભ્યંતર અનુભવ લીધો, એકમાં જાણવું લીધું ને એકમાં વેદવું લીધું, તો કે જાણવા કાળે પણ મને પર્યાયનું અવલંબન નથી અને વેદવા કાળે પણ મને વેદનની અપેક્ષા નથી. ઠીક, આ બે ચોખ્ખું કર્યું, જાણવું વેદવું બે ચોખ્ખું કર્યું. શું? કેમ કે બંને પર્યાય છે, જાણવું પણ પર્યાય છે અને વેદવું પણ પર્યાય છે, અને બંને પ્રત્યે હું ઉદાસીન છું, મને એનું અવલંબન નથી, મને મારા ત્રિકાળી સ્વરૂપનું જ અવલંબન છે, અને તે બંને અપેક્ષાએ હું મારું અવ્યક્તપણું હું ભાવું છું, હું આવો અવ્યક્ત છું એમ સ્વરૂપની ભાવના ભાવું છું. એ આત્મભાવના છે, એવી અવ્યક્ત સ્વરૂપની ભાવના તે આત્મભાવના છે. જાણવું ને વેદવું બે શબ્દ ફેર્યા છે ને, બે વાત જુદી જુદી છે ને, એટલે આ પ્રમાણે રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. ઓલા છ બોલ થયા ને, રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન, એ છત્રીસમાં સંસ્થાનમાં ચાર બોલ છે એટલે 34 ઈ, અને અલિંગ ગ્રહણનો 35મો અર્થ કર્યો, અને 36મો અર્થ કરશે ચેતના ગુણનો. કુલ 36 અર્થ કરે છે, છ આખા આખી ગાથાના જેટલા પદ છે એમાંથી 36 અર્થ કાઢ્યા છે આચાર્ય મહારાજે. શું? તો કહે છે કે એ બધાથી એ બધાનો અભાવ હોવા છતાં આત્માને રૂપરંગ રૂપરંગ નથી, આકાર અને વ્યક્તપણું નથી, તો પણ એ બધાનો અભાવ હોવા છતાં પણ પોતે સદાય પ્રત્યક્ષ છે. તો કે પોતે સદાય પ્રત્યક્ષ છે એ કેવળ વાતો છે કે કાંઈ એની અંદર માલ છે? તો કે છે, સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ છે. આમ લીધું જોઈ ટીકા. બાહ્ય અને અભ્યંતરમાં દ્રવ્ય અને પર્યાય બે લીધું, બાહ્ય છે એ પર્યાય છે અને અભ્યંતર છે તે દ્રવ્ય છે. બાહ્યાભ્યંતર સ્પષ્ટપણે પોતાનો અનુભવ છે, કેમ કે હું દ્રવ્યગુણ પર્યાયપણે કેવો છું એ યથાર્થપણે અનુભવમાં આવ્યો છે. કાલ રાતની વાત પ્રમાણે દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તેને અનુભવ કહેવામાં આવે છે. દ્રવ્યનો દ્રવ્યપણે, ગુણનો ગુણપણે, પર્યાયનો પર્યાયપણે. ત્રણેમાંથી જેને એક અસ્તિત્વ સાધ્યું છે એમ લીધું, એક અસ્તિત્વ પણ સાધ્યું છે એટલે યથાર્થ અનુભવ કર્યો છે. ત્રણના ત્રણ ભેદે અનુભવ નથી કર્યો, ત્રણનો અભેદ અનુભવ કર્યો છે, છતાં ત્રણેયનું જ્ઞાન યથાર્થ થઈ જાય છે. આમ છે અભેદમાં, અભેદ અનુભવમાં ભેદ પાડ્યા વિના ભેદનું જ્ઞાન થાય છે. આવી વાત છે, કોઈને એમ થાય કે કેમ થતું હશે, પણ થાય છે. જે વસ્તુનું પરિપક્વ જ્ઞાન હોય, જે વસ્તુનું સાંગોપાંગ જ્ઞાન હોય, એમાં એમ જ થાય. કોઈ એમ કે ભાઈ આ ઊંચામાં ઊંચી મીઠાઈ બનાવી છે, આવી મીઠાઈ અમારે ત્યાં જ બને છે, બીજાને ત્યાં નથી બનતી, તો એનું નામ મીઠાઈ પાડ્યું. પણ કહેનારને એના બધા ભેદોની ખબર છે, કેમ કે એને ત્યાં બને છે, તો એને ભેદ વિચારવાની જરૂર નથી. મીઠાઈ એવા અભેદ શબ્દના જ્ઞાન પાછળ બધા ભેદો વાળું વાચ્ય અંતર્ગર્ભિત છે, એની અંદર એના ગર્ભમાં સમાઈ જાય છે, એવું વ્યક્તિમાં છે. જે વ્યક્તિને ઓળખતા હોય એનું નામ લ્યો એટલે એમના ગુણ વિશેષોમાં જવાની જરૂર પડતી નથી. એમ કે અરિહંત ભગવાનનું સ્વરૂપ આપણે ચાલે છે, પંચપરમેષ્ઠીનું સ્વરૂપ મોક્ષ માર્ગ પ્રકાશકમાં, તો એનું સ્વરૂપ ઓળખતા એનું નામ લઈએ નમો અરિયંતાણમ, ત્યાં જેવું સ્વરૂપ છે એવું બધા ભેદ સાથે અભેદ જ્ઞાનમાં આવી જાય છે. બધા ભેદો વિચારવાની જરૂર પડતી નથી કે કેટલી વિતરાગતા છે, કેટલી શાંતિ છે, કેવું સ્વસંવેદન છે, કેવી અંતર્મુખતા છે, એ કાંઈ વિચારવાની જરૂર પડતી નથી. નામ લેતા જ બધા ભેદો અભેદમાં સમાઈને એનું જ્ઞાન થઈ જાય છે, અને તે જ્ઞાન પર્યાપ્ત જ્ઞાન છે, પરિપક્વ જ્ઞાન છે, તે જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. જ્ઞાન એમ જ થવું જોઈએ. નામ પડતા એનો વિચાર કરવો પડે કે એ વળી કોણ, તે વળી કેવા હશે, કોણ હશે, ત્યાં સુધી એનું જ્ઞાન એની પાસે નથી એમ છે. નામ પડતા વિચારવું ન પડે ત્યારે એનું એને બરાબર જ્ઞાન છે એમ કેવું છે. એ રીતે જેવું એક ગુણની મુખ્યતાથી વિકલ્પ ઉઠે છે, પણ પદાર્થ આખો જ્ઞાનમાં આવે છે. શું પદાર્થ આખો જ્ઞાનમાં આવે છે? સાકર એમ કહેતા સાકરના બધા ગુણો સહિત આખો સાકરનો ગાંગડો જ્ઞાનમાં આવે છે. સોનું એમ કહેતા સોનાના બધા ગુણો સહિત એની બજાર ભાવ સહિત જ્ઞાનમાં આવે છે, વિકલ્પ પીડ્યા વગર, કે આ કિંમતી ધાતુ છે, આ કંઈ પથરા જેવી કે લોઢા જેવી ધાતુ નથી. નામ દેતા આખો પદાર્થ જ્ઞાનમાં આવે છે. પછી નામ ભલે એનું સોનું હોય, સોનેરી રંગ હોવાથી એનો વર્ણ સોનેરી હોવાથી એને સોનું કહીએ છીએ, તો એ વર્ણ ગુણ પ્રધાન એનું નામ છે. સોનાનું નામ શેના પ્રધાનથી છે? વર્ણ પ્રધાન એનું નામ છે સોનું. પણ ખાલી ખાલી વર્ણ જ જ્ઞાનમાં આવે છે કે નહીં? આખું સોનું જ્ઞાનમાં આવે છે, જેવું સોનાનું સ્વરૂપ છે એ બધું જ્ઞાનમાં આવી જાય છે, અને તે જ્ઞાન પરિપક્વ જ્ઞાન છે, તે જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. એમ શ્રી ગુરુ એમ કહે કે આત્મા, એ આત્મા કહે તો આખા આત્માની મૂર્તિ જ્ઞાનમાં ખડી થઈ જવી જોઈએ, ભલે નામ એનું આત્મા આપ્યું. અનંત ગુણધર્મોનું એક આત્મીય સ્વરૂપ, એક અને આત્મીય સ્વરૂપ, એક મેક થઈ ગયેલું સ્વરૂપ, અનંત ગુણધર્મો વાળા પદાર્થનું આત્મીય સ્વરૂપ, બધા એક આત્મા રૂપે થઈ ગયા, એક જુદા જુદા ન રહ્યા, એને શું કહીએ કે એને આત્મા એમ કહે. આત્મા કહેતા અભેદતા માત્ર ન લેવી, બધું આવી ગયું એની અંદર, કોઈ વાત બાકી ન રહી એમ છે. હવે શું કહ્યું કે આ છ ગુણથી અભાવ બતાવ્યો, કે આત્મામાં રસ નથી, રૂપ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી, આકાર નથી અને વ્યક્તપણું નથી. છતાં પણ તો પણ છે શું તારે, કે પોતે સદાય સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ છે. જ્યારે ચોથા ગુણ સ્થાને અનુભવ થાય છે ત્યારે પ્રત્યક્ષ છે એમ ન કહ્યું. સદા શબ્દ વાપરો છે એટલે સંસ્કૃતમાં તો એમાં સદા શબ્દ શેમાં લીધો છે? રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન વ્યક્તત્વ અભાવે અપી સ્વસંવેદન બલેન નિત્યાત્મા પ્રત્યક્ષત્વે. નિત્ય સદાય પ્રત્યક્ષ છે, નિત્ય શબ્દ લીધો. નિત્યમ આત્મ પ્રત્યક્ષત્વે સદાય આત્માનું પ્રત્યક્ષપણું હોવાને લીધે પ્રત્યક્ષત્વે સતી, સતી એટલે છે પ્રત્યક્ષપણું હોવાથી અનુમેય માત્રત્વ અભાવાત અનુમાન ગોચર માત્રપણાનો અભાવ હોવાથી આ આત્માને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. લિંગ એટલે ચિહ્ન, નિશાની. કોઈ પણ ચિહ્નથી કોઈ પણ નિશાનીથી જેનું અનુમાન કરીને ગ્રહણ કરી શકાતો નથી એવો આત્મા પદાર્થ હોવાથી તેને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. તો કે કોઈ પણ ચિહ્નથી ભલે અનુમાનમાં ન આવતો હોય પણ સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં તો આવે છે, તો અનુભવમાં આવતો એને અનુમાનની જરૂર નથી. અનુમાન તો પરોક્ષ પદાર્થનું કરવામાં આવે. કોનું અનુમાન કરવામાં આવે? પરોક્ષ પદાર્થનું અનુમાન કરવામાં આવે. પ્રત્યક્ષ ચીજનું અનુમાન કરવાની જરૂર રહેતી નથી, કેમ કે વસ્તુ સામે છે, પ્રત્યક્ષ છે, એનું અનુમાન શું કરવાની જરૂર છે? અને સામે છે એટલું નહીં, સામે દેખાય છે એટલું નહીં, અનુભવાય છે, પ્રત્યક્ષપણે અનુભવાય છે. અનુભવ પ્રત્યક્ષ હોવાથી અને અનુભવનું બળવાનપણું હોવાથી બધામાં પણ અનુભવનું બળવાનપણું હોવાથી આત્માને અનુમાન કરવાની કોઈ જરૂર નથી, આત્માનું અનુમાન કરવાની કોઈ જરૂર નથી એમ કહીને આચાર્ય મહારાજનો એ ઉપદેશ છે કે આત્માનું અનુમાન ન કરશો તમે. આત્માનું આત્મ સ્વરૂપનું અનુમાન કરવા જતાં તમે કલ્પનાએ ચડી જશો. એ કલ્પના વિપર્યાસ છે ને એ કલ્પના અને વિપર્યાસનું ફળ દુઃખ છે. શું માટે આત્માનું અનુમાન ન કરવું? અનુમાનમાં આવી શકે એવો આત્મા નથી. એ વાતના ત્રણ બોલ તો અલિંગ ગ્રહણના 172 ગાથા પ્રવચન સારમાં કરેલા છે. આત્મા અનુમાતા નથી, અનુમાન કરનાર નથી, અનુમેય એટલે અનુમાનનો વિષય નથી. શું? અને આત્મા પોતે પણ અનુમાન કરે એવો નથી. જ્ઞાન જ્ઞાતા જ્ઞેય એમાં અનુમાતા અનુમાન ને અનુમેય એમ ત્રણ પદ લઈ લીધા છે ત્યાં 172 ગાથામાં. હવે એક પ્રશ્ન થાય એવું છે કે સદા સ્વસંવેદનના બળથી આત્મા પ્રત્યક્ષ છે એમ આપ કહો છો, ગુરુ છો એટલે આપને કાંઈ અમારે બીજું તો વિનય રાખીને ના પાડી શકાય નહીં, પણ અંદર તો બેસવું જોઈએ ને. હે, એમને ખોટી હા પાડી હોય તો એમ કહેવું જોઈએ કે મારી હા છે એ હજી સાચી નથી, આપ કયો છો, આપને હું માન આપીને હા પાડું છું વિનયથી. પણ સદા સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ છે એવું કાંઈ અમને લાગતું નથી. તો કે તને બધા જ્ઞેયોનું જાણપણું કે બધા પદાર્થોનો અનુભવ બાદ થઈ જાય છે. શું થઈ જાય છે? બધા પદાર્થોનો જ્ઞાનનો અભાવ થાય છે અને બધા પદાર્થોનો જેનો જેનો તું અનુભવ કરે છો એનો પણ તને અભાવ થાય છે. કાલે રસોઈ ખાધી તે એનો સ્વાદ છે, એનું વેદન છે કે કાંઈ નથી? કાલે જમતા જમતા બહુ તીખું લાગ્યું છે, એનું કાંઈ કે કાંઈ નથી? તો એ બધું બાદ થઈ જાય છે. એટલે કે એ જ્ઞાન અને એ અનુભવ વેદન એ બધું બાધા પામે છે. શું બાધા નથી પામતું? કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્મસિદ્ધિ શાસ્ત્ર અબાધ્ય અનુભવ જે રહે, જેને બાધા પહોંચાડી શકાતી નથી, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એ સદાય અનુભવમાં આવે છે, અનુભૂતિને બાધા પહોંચાડી શકાતી નથી, એ સ્વસંવેદન છે. અનુભૂતિ છે એ સ્વસંવેદન છે, અને એનું બળ કેટલું કે એને કોઈ બાધા ન પહોંચાડી શકે એટલું. અવ્યાબાધ સ્વસંવેદનનું બળ કેટલું કે અનંત અવ્યાબાધ પણ એમાં રહેલું છે, એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. હા, ચોખ્ખી લાગવું પડે છે. મેં હા 15 ગાથે આવે તો જ સ્વસંવેદનનું બળ આવિર્ભૂત થાય, નહીંતર આવિર્ભૂત ન થાય. શું એટલે આવો બધો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદાય પ્રત્યક્ષ હોવાથી, સ્વસંવેદનના બળ વડે પોતે સદાય પ્રત્યક્ષ હોવાથી, એમ કે એમાં એ પણ વિધિનો વિષય પણ આવી જાય છે કે પ્રત્યક્ષપણું વેદન દ્વારા પકડવું, પ્રત્યક્ષપણાનું ગ્રહણ વેદન દ્વારા કરવું. શું કહેવું છે? પ્રત્યક્ષપણાનું ગ્રહણ જ્ઞાન વેદન દ્વારા કરવું. જ્ઞાન વેદન સદાય પ્રત્યક્ષ છે, જ્ઞાન વેદન છે એ સદાય પ્રત્યક્ષ છે. વેદન કદી પરોક્ષ હોય શકે નહીં, વેદન ક્યારે પરોક્ષ હોય શકે નહીં. માટે આત્મા સદાય પ્રત્યક્ષ છે, અને સદાય પ્રત્યક્ષ હોવાથી એનું અનુમાન કરવાની જરૂર નથી. અને એટલા માટે 751 પત્રોમાં શ્રીપાદદેવે બીજા સંકેતની વાત કરી છે, જે ઓળખાણ છે, જે સંકેત નથી પણ ઓળખાણ છે. એ ઓળખાણમાં પણ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી છે, ત્યાં પણ વેદન અંશના આધારે ખાતરી થઈ છે કે મારું સ્વરૂપ અવ્યાબાદ અનુભવ સ્વરૂપ છે અથવા પ્રત્યક્ષ સ્વરૂપ છે. હા, અંશે રાગનો અભાવ કરીને, કેમ કે પ્રત્યક્ષપણામાં રાગ ક્યાંથી હોય? રાગ હોય ત્યાં પરોક્ષપણું થયા વગર રે નહીં. માટે અંશે રાગનો અભાવ કરીને પ્રત્યક્ષ અંશ દ્વારા ત્રિકાળ પ્રત્યક્ષ એવા આત્માનો ત્યાં ઓળખાણ કરવામાં, નિશ્ચય કરવામાં આવે છે. સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ ચાલે છે ત્યાં. આત્માનો નિશ્ચય કરવો કેવી રીતે? જો આત્માની ઓળખાણ કરવી કેવી રીતે, આ એ પ્રશ્નનો ઉત્તર છે. કે વેદન અંશથી પ્રત્યક્ષપણા વડે અનંત પ્રત્યક્ષ સ્વરૂપ આત્માને લક્ષમાં લેવો, જ્ઞાનમાં સીધો લેવો. રાગ હોવા છતાં રાગને ગૌણ કરીને, રાગની આડશ છોડી દઈને, રાગના આધારે અત્યાર સુધી જ્ઞાન ચાલતું હતું, હવે વેદન અંશને ગ્રહણ કર્યો એટલે જ્ઞાનના આધારે જ્ઞાન નિર્ણય કરે છે. રાગના આધારે નહીં પણ જ્ઞાનના આધારે નિર્ણય કરે છે. એ પ્રકારે આત્માને અનુમાન કર્યા વિના સીધો જ્ઞાનથી ઓળખી શકાય છે, અને એ ઓળખાણ તે સ્વાનુભવનું સમ્યક દર્શનનું કારણ બને છે. એ સિવાય કોઈને સમ્યક દર્શન થાય નહીં. વેદન તો પર્યાયમાં જ હોય છે. હા, પર્યાય દ્વારા સ્વભાવમાં જવાય, સિવાય પર્યાય સ્વભાવમાં જવાનો કોઈ રસ્તો નથી. એક જ ચેનલ છે એની એક જ ચેનલ છે. વેદન દ્વારા, જ્ઞાન દ્વારા ત્રિકાળીમાં જવું, એ એક જ એની જવાની રીત ને પદ્ધતિ છે. બીજી કોઈ રીત નથી, કોઈ બીજી કોઈ પદ્ધતિ નથી. આમ છે. લ્યો, શું સુગાનીજીને પ્રશ્ન પૂછ્યો છે? 125મો દ્રવ દ્રષ્ટિ પ્રકાશ. નહીતર એ તો પર્યાયથી ભિન્ન છું, પર્યાયથી ભિન્ન છું, મારે પર્યાયને લેવા દેવા નથી, એ બધું જોર જોરથી કહે છે. ક્યારેક કોઈ પ્રશ્ન કર્યો છે એને કે વાત ઠીક છે આપને, પણ અમને તો કાંઈ કાંઈ ત્રિકાળી ખ્યાલમાં આવતો નથી, વર્તમાન વેદન ખ્યાલમાં આવે છે. કેમ કે વેદન તો પર્યાયમાં છે, વર્તમાનમાં વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલ મેં આતા હૈ, વૈસે ત્રિકાલી સત ખ્યાલ મેં ક્યો નહીં આતા, એ તો પકડાતો નથી. અમને તો વેદન પકડાય છે, ત્રિકાળી પકડાતો નથી. તો શું કરવું કે જેમાં ખ્યાલ આવે છે એવી જે જ્ઞાનની પર્યાય, શું જે ઉઘાડમાં ન્યાયથી એમ જો ઉઘાડ મેં ન્યાય છે ખ્યાલ મેં આયા, તો વો ખ્યાલ વાલી જ્ઞાન કરી પર્યાય ભી કોઈ આધાર પર ખડી હૈ, પર્યાય દ્રવ્યના આધારે ઉભેલી છે, ઉત્પન્ન થયેલી છે. દ્રવ્ય ન હોય ને એકલી પર્યાય અધર હોય આકાશમાં એવું બંધું નથી. ન્યાય એમ લીધું પર્યાય દ્વારા દ્રવ્યને અનુભવ કરાવે છે. શું તો વો આધારવાળી વસ્તુ ક્યાં હૈ? જેમ કે આપણો હીરો ખોવાઈ ગયો છે, જેમ અત્યારે આત્મા ખોવાઈ ગયો છે, ચૈતન્ય હીરો, એમ આપણો હીરો ખોવાઈ ગયો છે. જો આ પથરો શું તો આમ છે, એટલે એમ કહે છે કે સ્વસંવેદનના બળથી પોતે સદાય પ્રત્યક્ષ હોવાથી, અથવા કોઈ એમ કહે કે અમારો આત્મા અમને પ્રત્યક્ષ છે, અમારો આત્મા અમને પ્રત્યક્ષ છે, અમારે તો આત્મા પ્રત્યક્ષ છે, તો કોઈ ઉભો રહે? એનું સ્વસંવેદન બળ છે તારી પાસે તો તારું પ્રત્યક્ષપણું માન્ય કર્યું, નહીતર એ પ્રત્યક્ષપણ વાતો ને શબ્દ છે, વિકલ્પ છે, એમાં કાંઈ માલ નથી. આમ છે સ્વસંવેદનના બળથી આત્મા પ્રત્યક્ષ છે. શું ગુઢાર તો બહુ ભીર્યો છે. જેને પોતાના સ્વસંવેદનના બળથી પોતાનું અનંત પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ થાય, એને આત્મવીર્યનો કેટલો ઉછાળો આવે, એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાનો ઉછાળો કેવો આવે, કે એટલો બધો જોરદાર આવે, એટલો બધો જોરદાર આવે કે આખું જગત વિસ્મૃત થઈ જાય, એની પાસે વિસ્મરણ પામી જાય આખું જગત, એવી સાવધાની એમાં આવે છે. હા, એ તો ઓળખાણ થાય તો નજરાયા કરે છે. અહીં તો સ્વસંવેદનના બળે પછી અનુભવમાં આવી ગયો, પછી તો એની પરિણતિ થઈ જાય છે. નજરાયા કરતા એ પરિણતિનું બળ વિશેષ છે, કેમ કે એમાં સ્વસંવેદન છે, પરિણતિમાં સ્વસંવેદન છે. હા, એના કરતા આ બળવાન પરિણતિ છે, બળવાન પરિણતિ છે. આમાં પ્રગટ વેદન છે, એમાં પ્રગટ વેદન નથી આવ્યું હજી, પણ રસ ઘણો છે. એટલો અનંત મહિમાવંત પરમાત્મા, જેટલો અનંત મહિમાવંત છે, એટલો મહિમાવંત ભાષો છે, એટલો મહિમાવંત ભાષીને એનો મહિમા ઉપડ્યો છે, અને એ મહિમામાં આત્મરસ ઘોળાય છે, એ રસની પરિણતિ છે ત્યાં. પણ હજી વેદન પ્રગટ્યું નથી, અનુભવ થતા વેદન પ્રગટ થશે. એ આત્મા અલિંગ ગ્રહણ છે એનો અર્થ કર્યો, એક બોલ કાઢ્યો. જ્યાં 20 બોલ કાઢ્યા છે પ્રવચન સારમાં, અહીંયા એક બોલ કાઢ્યો, પણ એક 20 જે પર્યાપ્ત છે, એકમાં બધું આવી જાય એવું છે. એ રીતે આત્મા અલિંગ ગ્રહણ છે. હા હા, એમાં ત્યાં ઓળખાણનો વેદનના આધારે, ત્યાં વેદનના આધારે અનુભવ થાય છે એમ, ઓળખાણ થાય છે એમ કેવું છે. કાઢો ને, આપણે શાસ્ત્ર તો અહીંયા જ છે ને. મારા ગ્રંથમાં પાનું 610 છે, અને કળશ 263 પછીની ચર્ચા છે. સુરતાની શક્તિ પહેલા પછી સુરતાલી શક્તિ નું વર્ણન આવે છે. એમાં ઉત્તર માં બીજી લીટી જ્ઞાન પ્રસિદ્ધ છે. શું લીધું? પ્રસિદ્ધ, પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, એનો અર્થ કર્યો છે. સંસ્કૃત શબ્દ છે પ્રસિદ્ધમ હિ જ્ઞાનમ, જ્ઞાન પ્રસિદ્ધ છે. કારણ કે શા માટે પ્રસિદ્ધ છે, કયા કારણે પ્રસિદ્ધ છે? જ્ઞાન માત્ર ને, એમાં દ્રવગુણ પર્યાય કાંઈ ન લીધું, જોયું? જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. હવે શું કીધું? બહુ સરસ વાત નીકળી કે જ્યારે વેદનથી એની પ્રસિદ્ધિ લેવી હોય ત્યારે વેદન તો હજી પર્યાયમાં છે ને, એ વાત લેવાની રહેતી નથી. શું કીધું? વેદન પર્યાયમાં છે એમ ન લેવું પછી, કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. સિદ્ધપણું એટલે અહીંયા પ્રાપ્તિ લેવી. શું? આ જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રાપ્ત છે. શેનાથી પ્રાપ્ત છે? કે સ્વસંવેદનથી પ્રાપ્ત છે. કેમ કે જ્ઞાન માત્રને સ્વસંવેદન વડે સ્વસંવેદનપણે એની પ્રાપ્તિ છે, પ્રસિદ્ધિ છે. અન્ય જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાનની પ્રસિદ્ધિ છે, એમ અહીંયા વાત નથી. અહીંયા અનુભવથી પ્રસિદ્ધ લેવો છે, જાણવાથી પ્રસિદ્ધ લેવો નથી. જ્ઞાન માત્ર લીધું, જો ત્યાં ન દ્રવ્ય લીધું, ન પર્યાય લીધી, અનુભવી સ્વરૂપ લેવો છે જ્ઞાન માત્રને. કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે, જ્ઞાન માત્રને સ્વસંવેદનથી પ્રાપ્ત છે. સ્વસંવેદન જ્યાં આવિર્ભૂત થયું છે તો ખરું જ, પણ જ્યાં આવિર્ભૂત થયું ત્યાં પ્રાપ્તિ થઈ ગઈ કે છે જ્ઞાન માત્રની અંદર. એમાં પછી દ્રવગુણ પર્યાયનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ ઓળખાણમાં આ પ્રકાર આવે છે, જ્ઞાન માત્રથી ઓળખાણ થાય છે. લક્ષ્ય લક્ષણની ચર્ચા, લક્ષણ દ્વારા લક્ષ્યને લક્ષ્યગત કરવું એટલે ઓળખવું, નિશ્ચય કરવો, એમ લેવું. અહીંયા અનુભવનો વિષય નથી. અહીંયા હવે ચિત્તના ગુણની વાત કરવી છે. પોતાના અનુભવમાં આવતા ચિત્તના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી જીવ ચેતના ગુણ વાળો છે. આસ્તી લીધી. હવે હજી અલિંગમાં હજી નાસ્તી હતી, અ એટલે નહીં, નહીં 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 ચાલતું હતું. તો કે નહીં 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 ક્યાં સુધી કર્યા કરશો? છે શું પણ હવે એ તો કયો? જેમ કે ગામમાં હજારો ઘર છે, એમ કહેતા ફરો કે આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં. એમાં મારું કાંઈ હાથમાં આવતું નથી, પણ આ એક જ મારું ઘર એટલે ગામના હજાર મારા નહીં આવી ગયું. હવે વાતને ખીલે બાંધી છેલ્લે સરવાળે. પહેલા તો એટલા માટે લીધું કે એ બધામાં એ પોતાપણું કરતો હતો, રૂપમાં, રસમાં, ગંધમાં, સ્પર્શમાં, આકારમાં, બધે પોતાપણું કરતો હતો. એ છોડાવ્યું કે તું નાસ્તિમાં ઊભો છો, ઊભો છો, છોડ તારી નાસ્તિને. હવે હવે અસ્થિમાં આવ કે પોતાના અનુભવમાં આવતા ચિત્તના ગુણ વડે જાણવામાં આવતા ન લીધું. શું? પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે, ચેતના સ્વભાવ અનુભવમાં આવે છે. ઓકે ભાઈ, અમને તો પર્યાય અનુભવમાં આવે છે. ઓકે, પર્યાયમાં સ્વભાવ વ્યક્ત છે, વેદનરૂપ પર્યાયમાં ચેતના ગુણ, જ્ઞાન ગુણ એમાં વ્યક્ત છે. આ એટલે ત્યાંથી સ્વભાવ ઓળખાય છે. જો તે પર્યાયમાં કેવળ એની અનુપસ્થિતિ રહેતી હોત તો, એ કેવળ સ્વરૂપે હોત તો એને પર્યાય દ્વારા ઓળખી શકાત, દ્વારા એને પામી શકાત પણ નહીં. માટે એકાંતે એવો નથી એમ કેવું છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે, ગુણ તો ગુણ છે ને અનુભવ તો પર્યાય છે, તો કે હા એ ગુણ પર્યાય દ્વારા અનુભવમાં આવે છે અને પર્યાયમાં અનુભવમાં આવે છે. જે સ્વભાવ છે એનો પર્યાયત્વ રૂપે છે, ન માત્ર એક ગુણત્વ રૂપે છે અને ન માત્ર દ્રવ્યત્વ રૂપે છે, માટે એને અનુભવ સ્વરૂપ કહેવામાં આવે છે. નિત્ય પણ નહીં અને અનિત્ય પણ નહીં, નિત્ય અનિત્યાત્મક એનું સ્વરૂપ છે, જેવું છે તેવું છે એમ લેવું છે. પછી રાજમલજી એમ પૂછે કે આત્મા જેવો છે તેવો છે, એ તો આમ કહેવા જતા આમ એક ધર્મ થઈ જાય છે, આમ કહેવા જતા આમ એક બીજો ધર્મ થઈ જાય છે, પણ માત્ર એવો ભેદ લેવો નથી. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય, એટલે ત્રણેય કાળે, જુઓ એ આ 17-18 ગાથામાં સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. શું? સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, સદાય વેદન ગોચર છે, સદાય એની હૈયાતીથી એ પ્રકાશે છે. સ્વપર પ્રકાશકપણામાં આપણે એ જ વિચારીએ છીએ ને દીવાના દ્રષ્ટાંતે, કે જેમ દીવો પ્રગટ થતા દીવો પોતાને પ્રકાશે છે અને દીવાના પ્રકાશમાં જે પદાર્થો હોય તેને પણ પ્રકાશે છે. હવે ત્યાં પ્રકાશે છે એટલે શું? કે જે પદાર્થો હતા એની હૈયાતી વ્યક્ત થઈ, અંધારામાં તે પદાર્થો નહોતા એમ નહોતું, હતા જ. ઘડો ખુરશી ટેબલ પડેલા હતા ઓરડામાં, પણ અંધારું હતું. દીવો થયો ત્યારે દીવો પણ પ્રકાશ્યો અને એ પદાર્થ પણ પ્રકાશ્યા. પ્રકાશ્યા એટલે શું થયું? ઉત્પન્ન થયા એમ નથી લેવું, પણ એની પ્રસિદ્ધિ એની હૈયાતી પ્રગટ થઈ, એની હૈયાતી નહોતી જણાતી તે જ્ઞાનમાં પ્રગટ થઈ. એમ જ્ઞાન સ્વપર પ્રકાશક છે, તો બીજા પદાર્થોની હૈયાતી પ્રસિદ્ધ થઈ જ્ઞાન દ્વારા, કે બીજા પદાર્થ એના સ્વરૂપમાં છે, અન્ય પદાર્થ અન્ય સ્વરૂપમાં છે, મારામાં નથી, પણ મારામાં નથી, તો એવી પોતાની હૈયાતી પણ પ્રકાશિત થઈ. ત્યાં સ્વપ્રકાશનમાં શું થયું? 6 ગાથામાં દીવાનો દ્રષ્ટાંત લીધો છે ને, સ્વરૂપ પ્રકાશન જેવું પર પ્રકાશનમાં અનુભવાય છે એવો જ સ્વરૂપ પ્રકાશનમાં પણ અનુભવમાં આવે છે, અથવા જેવો સ્વરૂપ પ્રકાશનમાં અનુભવમાં આવે છે એવો જ પર પ્રકાશનના કાળે પણ અનુભવમાં આવે છે. પર પ્રકાશન કાળે કઈ અનુભવ ન ચાલ્યો જાય, આ જ્ઞાન પરને પ્રકાશે માટે એનો અનુભવ ન ચાલ્યો જાય એમ 6 ગાથા કહે છે, કે જેવો સ્વરૂપ પ્રકાશનના કાળમાં અનુભવમાં આવે છે એવો જ પર પ્રકાશનના કાળમાં અનુભવમાં આવે છે. અનુભવમાં તો એક રૂપે જ આવે છે, એ અહીંયા કહે છે કે પ્રકાશમાન છે, એટલે પોતાની હૈયાથી ચેતના ગુણ દ્વારા સ્વસંવેદનથી પ્રસિદ્ધ થાય છે, સિદ્ધ થાય છે અથવા પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થાય છે એમ કહો, કે હૈયાતી વિદાય છે એમ કહો, કે હૈયાતીની પ્રાપ્તિ થાય છે એમ કહો, અને તેથી અને તે કારણથી આ જીવ ચેતના ગુણવાળો છે, એટલા માટે આ જીવ ચેતના ગુણવાળો છે. કેવો છે ચેતના ગુણ? એ ચેતના ગુણ કેવો છે? કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનારો છે, બધા ઝઘડા મટાડનારો છે. શું કહે છે? કોઈ વિવાદ ન રહે એમ કહે છે. એક ચેતના ગુણને થી જીવના સ્વરૂપને સમજવામાં આવે કે ગ્રહણ કરવામાં આવે, એટલે કાંઈ વિવાદ રહેતો નથી આમ કહે છે. બધો વિવાદ શાંત થઈ જાય, કાંઈ વિવાદ ન રહે ને એમ કહે છે. કેવી રીતે ન રહે? બહુ સારો વિષય લીધો છે આ એક પેરેગ્રાફમાં. પાછું ભેદ જ્ઞાનને જોડ્યું છે આચાર્ય મહારાજે અને બહુ સ્પષ્ટીકરણ સુંદર આપ્યું છે, કે જે ચેતના ગુણ સમસ્ત વિપ્રતિપત્તિઓ, વિપ્રતિપત્તિ એટલે ઝઘડો, વાદ વિવાદ અથવા તર્ક વિતર્ક, એ બધાનો નાશ કરનાર છે. કેવી રીતે નાશ કરનાર છે? કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. અમૃતચંદ્રાચાર્ય કઈ કલમ ચલાવી છે, ગજબની કલમ ચલાવી છે. શું? સમસ્ત વિપ્રતિપત્તિ પ્રમાથીના વિવેચક જન સમર્પિત સર્વસ્વેન. બસ અહીંયા પૂરું થાય છે વાક્ય ગુજરાતી અનુવાદનું. સંસ્કૃતમાં તો બહુ લાંબુ વાક્ય છે. જેણે બધા ઝઘડાને બધા વાદ વિવાદને નાશ કરીને પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, એમ કરીને શું કહ્યું? કે એકલો ચેતના ગુણ, એકલો ચેતના સ્વભાવ, રાગાદી અને જ્ઞેયોથી ભિન્ન પાડેલો એકલો જે ચેતના ગુણ છે, એ જે ભેદ જ્ઞાની જીવો છે એના કબજામાં છે. ચેતના ગુણે પોતાનું સર્વસ્વ કોને સોંપ્યું? કે ભેદ જ્ઞાનીઓને સોંપ્યું. જેવો ભેદ જ્ઞાની થયા એના કબજામાં એ ચેતના સ્વભાવ આવ્યો, અને જેને એવું ભેદ જ્ઞાન થયું એને ક્યાંય વાદ વિવાદ ઝઘડો તકરાર કાંઈ રહેવાનું, તર્ક વિતર્ક બધો નાશ પામી જાય છે, એવી એની દશા થાય છે. એટલે કે એને ક્યાંય અસમાધાન રહેતું નથી, અથવા એને નિર્વિકલ્પ શાંત સમાધિ દશા પ્રગટ થઈ જાય છે. આમ કેવું છે? જો જીવ ભેદ જ્ઞાન કરે, શું? અને એ ભેદ જ્ઞાન દ્વારા એકલો ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરે, તો ચૈતન્ય સ્વભાવે ચેતના ગુણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીને સોંપી દીધું અને એ સમાધિ દશામાં આવી ગયો. એને પછી ક્યાંય કોઈ ઝઘડો તકરાર રહેતા નથી, વિપ્રતિપત્તિનો નાશ થઈ ગયો, તમામ પ્રકારના અસમાધાન ખલાસ થઈ જાય છે. એમ કહીને એમ કહ્યું આચાર્ય મહારાજે કે ભેદ જ્ઞાન પૂર્વક ચૈતન્ય સ્વભાવનો જે અનુભવ કરનાર જીવ છે, એ જીવને શાંત સમાધિ દશા પ્રગટે છે, એને ક્યાંય અસમાધાન રહેતું નથી. સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, આત્મા પોતે સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. એમાં અભિરામ એટલે આરામથી સુઈ જાવે, એમાં સુંદરદાસજીએ કહ્યું ને કે વેરી સભી માર્કે નિશ્ચિંત હોય સૂતો હે. હવે નિશ્ચિંત થઈને સુઈ ગયો છે, કેમ કે એણે કામ ક્રોધ માન માયા બધાને મારીને ડારીને નિશ્ચિંત થઈને સૂતો છે. રણ સંગ્રામમાં બધાને પહોંચતો હે ને સૂતો હે, સુરાતન અંગમાંથી લીધું છે ને. જેણે પોતાનું સર્વસ્વ જે ચૈતન્ય સ્વભાવે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય, તેમ સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી, અર્થાત અનંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય, તેમ સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. એ ચૈતન્ય સ્વભાવ છે, એ અનંત સુખથી ભરપૂર છે, તૃપ્ત તૃપ્ત છે, કૃત્ય કૃત્ય છે. હવે એને કાંઈ બહાર નીકળવાનું રહેતું નથી, એને ચલાયમાન થવાનું રહેતું નથી. અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું, અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે અસાધારણ સ્વભાવભૂત છે. આ ઉત્તર આપ્યો, પરમાર્થ સ્વરૂપ આત્મા કેવો છે, મૂળ સ્વરૂપે જીવ કેવો છે, શું પ્રશ્ન શું છે? મૂળ સ્વરૂપે જીવ કેવો છે, પોતાનો પોતાનું જીવનું પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એનો ઉત્તર આપ્યો. કે જેનું સામર્થ આખા લોકા લોકને કોળિયો કરી જવાનું છે, બાહ્ય અપેક્ષાથી જોઈએ તો લોકા લોકને કોળિયો કરી જાય એવું છે, સુખની દ્રષ્ટિએ જોઈએ તો અત્યંત તૃપ્તિ છે, અનંત સુખથી ભરપૂર હોવાથી તૃપ્ત તૃપ્ત છે, એને કોઈ ઈચ્છા થાય એ વાત રહેતી નથી, ઈચ્છા અંદરમાં ઉત્પન્ન થઈ શકે એવો કોઈ અવકાશ નથી આત્મ સ્વરૂપમાં, એટલું અનંત સુખ ભર્યું છે, એ અનંત અત્યંત તૃપ્ત વડે જાણે કે ઠરી ગયો છે, અને સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી, પોતાના સ્વરૂપમાં અચલિતપણે સદાય રહે છે, અને એ રીતે સદાય જરાય પણ નહીં છોડતું, ચલાયમાન નહીં થતું, ચૈતન્યપણું છે તે અન્ય દ્રવ્યથી અસાધારણપણું છે, કોઈમાં એવું ચૈતન્યપણું નથી, એવું પોતાનું ચૈતન્યપણું છે, અને તે સ્વભાવભૂત છે, એ મૂળ સ્વરૂપે છે, સ્વભાવ સ્વરૂપે છે, સ્વભાવથી કિંચિત માત્ર પણ અન્ય નથી, એવું સ્વભાવભૂત છે. આવો ચૈતન્ય સ્વરૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. શું કહે છે? આવો ચૈતન્ય સ્વરૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. કોનો જીવ છે? એવો બધાનો જીવ એવો છે, અને મારો જીવ પણ આવો છે એમ કહે છે. બધા જીવો એક જાતિના એક સરખા છે, પણ ભવ્ય ભવ્યમાં કઈ ફેર હશે કે નહીં? કે નહીં? શંકા કરી છે સુગાનીજીને કે ભવ્ય અભવ્યની કેમ ખબર પડે, તો કે હું ભવ્ય નથી અને અભવ્ય નથી. ઠીક, મારે ભવ્ય અભવ્ય પણ આ સાથે કઈ લેવા દેવા નથી, કે ભવ્યને જેમ આવે છે અભવ્યને એમ આવતું નથી, પણ મૂળ સ્વરૂપે તો ભગવાનના જ્ઞાનમાં તો બધા જીવો એક સરખા છે, મૂળ સત્તા એ એક સરખા છે, મૂળ સત્તા એ કોઈમાં જરા પણ કિંચિત માત્ર ફેર નથી. પર્યાય પ્રધાન પારિણામિક ભાવ છે. શું? પર્યાય પ્રધાન દ્રવ્યનું સ્વરૂપ છે, તેથી તેને અશુદ્ધ પારિણામિક કહેવામાં આવે છે. જ્યારે જીવત્વને શુદ્ધ પારિણામિક કયો છે 320 ગાથામાં જયસેનાચાર્ય દેવે સમયસારની 320ની ટીકા કરતા, આ અમૃતચંદ્રાચાર્યની ટીકામાં નથી, 320માં જયસેનાચાર્ય દેવની 320ની ટીકામાં છે કે જીવત્વ છે એ શુદ્ધ પારિણામિક છે, અને ભવ્યત્વ અભવ્યત્વ છે તે અશુદ્ધ પારિણામિક છે. શું? કેમ કે એને પ્રતિપક્ષભૂત કોઈ કર્મનું આવરણ નહીં હોવાથી એને કોઈ ઉદય ઉપશમ ક્ષોપમ અને ક્ષાયિક ભાવની અપેક્ષા એને લાગુ પડતી નથી, અને જેને ચાર ભાવની અપેક્ષા લાગુ ન પડે તે પાંચમો પારિણામિક ભાવ હોય. પાંચ ભાવ બાર કોઈ છે નહીં, પાંચ ભાવમાં બધું આવી જાય છે. પણ આજે ભવ્યત્વ અભવ્યત્વને આપે પારિણામિક કહ્યું, અને જીવત્વને પારિણામિક કહ્યું, એમાં શું ફેર? કે જીવત્વ શુદ્ધ પારિણામિક છે અને ભવ્યત્વ અભવ્યત્વ શુદ્ધ પરિણામિક ભાવ છે. કેમ કે પર્યાય પ્રધાન દ્રવ્યની વાત છે. હા, યોગ્યતા છે, પણ પારિણામિક ભાવે યોગ્યતા, યોગ્યતા યોગ્યતામાં ફેર છે, પારિણામિક ભાવે યોગ્યતા. શું? કે અભવ્ય છે એને અનાદિ અનંત યોગ્યતા રહેવાની છે, એ કદી સમ્યક દર્શન નહીં પામે, મુક્તિ પામવાનો પ્રશ્ન તો રહેતો નથી, પણ સમ્યક દર્શન પણ. અને કેટલાક ભવ્યો પણ એવા છે, ભવ્ય જેવા, છતાં એ ભવ્યો છે, ભવ્ય નથી, એ પારિણામિક ભાવે છે, એ ત્રિકાળ એમ જ રહેશે ભવ્યત્વ પણ. કેટલાક ભવ્યો એનું ભવ્યત્વ વ્યક્ત કરીને સિદ્ધ દિશાને પામશે એવા ભેદ છે. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે, શું જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન, શું કહે છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિ રૂપે બિરાજમાન છે. આમ છે, કહે છે કે અંદર જ્ઞાનની જળહળ જ્યોતિ સદાય પ્રગટ છે. જાગતો જીવ ઉભો છે ક્યાં જાય એમ કે છે. કેવી સાદી ભાષામાં લીધું છે એ આ વાત કરી છે. જાગતો જીવ ઉભો છે એ આ વાત છે. આપણે આવે છે જીનવાણીમાં, જ્ઞાન જ્યોતિ જાગી ઉર અંતર, હતી તો ખરી પણ હવે જાગી એમ કે છે. એના ભાનમાં આવ્યો ત્યારે જાગી. શું કે આવો ચૈતન્ય સ્વરૂપ જીવ, પરમાર્થ સ્વરૂપ જીવ છે, એનો પ્રકાશ નિર્મળ છે, એનું વેદન છે એ સદાય નિર્મળ છે એવો આ ભગવાન છે. એ ભગવાન સ્વરૂપે છે. શું એ આ લોકમાં બિરાજમાન છે. એક બિરાજમાન છે, ટંકોત્કીર્ણ એને ભૂસાડી શકાય એવો નથી. એ વિદન વેદનને બાધા ન પહોંચાડી શકાય, એને ભેદી ન શકાય, છેદી ન શકાય. એ ટંકોત્કીર્ણ છે અને બધાથી ભિન્નપણે જ્યોતિ રૂપે બિરાજમાન છે. જ્ઞાનની જળહળતી જ્યોત છે, સદાય જાગતી જ્યોત પણ એ બિરાજમાન છે. આ એ જ્યોતથી આખો આત્મા પકડાય છે. એ જ્ઞાનની જળહળતી જ્યોતથી અંદર આખો આત્મા પ્રકાશમાન, એની હૈયાતી વેદવામાં આવે છે, એની હૈયાતીનો અનુભવ થાય છે. મૂડી બેંકમાં પડી હોય તો એનો કેમ હૈયાતીનો અનુભવ થાય છે. ભાઈ અમે કરોડપતિ, કરોડ ખીચામાં નાખીને ફરે છે અને એના કરોડ ખીચામાં હમાય ખરા, એ કાંઈ ખીચામાં હમાય નહીં. પણ અમે કરોડપતિ એનો અર્થ શું કે કરોડ જ્યાં પીડ્યા છે, માલમાં, ગોડાઉનમાં, ઉઘરણીમાં, બેંકમાં, એની હૈયાતી વેદે છે, એને એનું પ્રકાશમાનપણું છે. એમ ભલે ત્રિકાળી અવ્યક્ત છે તો પણ જ્ઞાનની જ્યોતિ દ્વારા એ પ્રકાશમાન છે, એની હૈયાતી વેદવામાં આવે છે, એને ભિન્નપણે વેદવામાં આવે છે. કોઈની સાથે ભળતો નથી, જુદો 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 સદાય જુદો જ રહે છે, ક્યારે કોઈની સાથે ભળતો નથી. પણ આ બધા સાધક જીવો તો પર પદાર્થની પ્રવૃત્તિ કરે છે. ગ્રસ્થી હોય તે ગ્રસ્થને યોગ્ય અને ત્યાગી હોય તે મનવચન કાયાનો યોગ છે ત્યાં સુધી. પણ મનવચન કાયાની પર પદાર્થની પ્રવૃત્તિમાં તો જોવામાં આવે છે અંદરમાં ભિન્ન પીડ્યા છે કે છે. શું અંદરમાં એક ટંકો ઉત્કીર્ણ ભિન્ન જ્યોતિ સ્વરૂપે પોતે અચલિતપણે બિરાજમાન છે એ વાત એના શ્રદ્ધા જ્ઞાનમાં મુખ્યપણે રહીને બાજુમાં ગૌણપણે થાય છે એ તને દેખાય છે. સ્થૂળ હોવાથી આ સૂક્ષ્મ હોવાથી દેખાતું નથી, પણ એ ગૌણ છે ને ઓલું મુખ્ય છે. હા, વિશ્વની ઉપર તરે છે. હવે પછી આવશે ને, વિશ્વસ્ય સાક્ષાત્, ઇદમ ઉપરી ચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત્, ત્રીજું પદ છે, 35મા કળશનું ત્રીજું પદ છે. સકમ સકલમપિ વ્યાય નાય ચિત શક્તિરિક્તમ સ્ફુટતરમ અવગાય સ્વમ ચ ચિત શક્તિમાત્રમ ઇદમ ઉપરી ચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત કલયતુ પરમ આત્માનમ આત્મન્યમ અનંતમ. બહુ સરસ, બહુ સુંદર શ્લોક છે. આ આત્મા આખા જગતથી જુદો પડી ગયો, ઉપર તરવા માંડ્યો, હવે જુદો તરવા માંડ્યો, તેલમાં પાણી, પાણીમાં તેલ તરે એમ ઉપર તરવા માંડ્યો, હળવો થઈ ગયો ને. તેલ છે એ હળવું છે, પાણી છે એ ભારે છે, શું માટે તેલ ઉપર તરે છે એ વખતે. શું થોડું આમ તો મને વજન ઉપર છે, જાજુ જાજુ તેલ અને એમાં પાણી હોય તો પાણી નીચે વ્યું જાય પાછું, તેલ ઉપર રહીએ. આવો ચૈતન્ય સ્વરૂપ જીવ વિશ્વથી જુદો પડીને, ભિન્નનો અર્થ એમાંથી છે, એ ભિન્નમાંથી એ કાઢ્યું છે. વિશ્વની ઉપર તરે છે એ ભિન્નમાંથી કાઢ્યું છે, ભિન્ન પડી ગયો આખા જગતથી, એ ભિન્ન પડી ગયો. કોઈ હગા વાલા ન રહ્યા એને હવે, કે કોઈ સગા વાલા ન રહ્યા, ન વાલા રહ્યા ન કોઈ ડબલા રહ્યા, વાલા ડબલા કાંઈ રહેતો નથી. પોતે એક ભિન્ન આત્મા છે જગતનો, બીજા પણ જગતના મારા જેવા જ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન એવા ભિન્ન આત્માઓ છે, કોઈ ઉણા અડકા નથી. માટે બધાનો આદર કરે છે, સ્વભાવે તો બધાનો આદર કરવામાં આવે છે. એ રીતે અહીંયા આ 49મી ગાથા પૂરી થાય છે. હવે એના ઉપરનો કળશ છે આવતીકાલની.